લ્યો હવે આટલું બધું ન બોલાવો અને કહો કે હું કરી લઉં છું અથવા તો હું જે કરું છું બરાબર છે. આ લેસિયા કઈ એની કૃષ્ણ ઝઘડાડું સ્વભાવ, ધર્મ અને દયાનો અભાવ. કેટલા કદાચ આપણે જૈન જગતની અંદર આ ધર્મ અને દયા એટલું જોવા મળે કે નાનો જીવ જતો હશે તો રીબાતો હોય તો આપણે બચાવીએ, આપણી તળે આવતા હોય તો આપણે એની ઘેણા કરીએ. પણ કેવી કોમ્યુનિટીઓ છે, કેવા લોકો છે કે એને તો વીછી નીકળો નથી કે તરત પગ કાઢીને જોડું કાઢીને એનો દયાનો અભાવ છે. એના એ જીવની સ્ટેજ એ પ્રકારનું છે, છે મનુષ્ય છતાં એનું સ્ટેજ કયું છે, દયાનો અભાવ. આખા જગતની અંદર કેવી પ્રકારના લોકો વિશેષ બહુમતી કોની છે, જીવતા જીવને ચીરી નાખે, કાપી નાખે, મારી નાખે, પક્ષીની પાંખો કાપે, એની આંખના ડોળા કાઢી નાખે, એના પીછા કાઢી નાખે, એના પગ કાઢી નાખે, અને એ જે કંઈ ખોરાક બનાવતા હોય તો એ મરઘાનું શું કરે, અને દવાઓ બનાવતા હોય તો એ પ્રયોગો કરે પ્રાણીઓ ઉપર, કેવા નિર્ધ્વંસ અને નિષ્ઠુર કરે, અંગો પાંગનું છેદન કરે, કારણ કે એમાં દયાનો. અને જેની પાસે દયાનો ભાવ છે એ કોઈ જીવને પોતાને નડતો હોય તો એને દૂર રાખશે, અથવા નહીં થાય તો પોતે દૂર વહી રહ્યો હશે, પણ પરિણામમાં નિષ્ઠુરતા એ લેસિયા સુધી એ પહોંચશે. આ બધી કૃષ્ણ લેસિયાના અને કોઈ રીતે સમજવું નહીં, કોઈ રીતે સમજવું. તમે દલીલથી કયો, તર્કથી કયો, સમજણથી કયો, બુદ્ધિપૂર્વક કયો, ઉદાહરણ આપીને કયો, કોઈ રીતે ન સમજ. આપણે કંઈક એવો જિદ્દી છે તો તે સમયે એ કઈ લેસિયામાં પ્રવર્તમાન છે, કૃષ્ણ લેસિયા છે. એનામાં સંસ્કારનું લેવલ ઘણું નીચું છે, અહંભાવનું લેવલ એટલું બધું ઊંચું છે કે કોઈ રીતે સમજશે નહીં. મતાગ્રહી કઈ લેસિયામાં હોય, પરમ કૃપાળુ દેવ એમ કહે કે મુનિને સમજાવવાની માથાકૂટ તમે કરશો ને, તીર્થંકરનું વાક્ય પણ એને ઉકાળી નહીં થાય, કેમ કે એ બી પ્રવૃત્તિમાં પડ્યા છે. તો જે પોતાના આગ્રહની ગાંઠ વાળીને બેસી ગયો છે, આજે ગાંઠ વાળવી છે ને એ પોતાના મતને આગ્રહને, તેવો કેટલાય લોકો મળે પછી એને આપણે કહીએ કે શ્રીમદજીનું જરા વાંચો તમને આમ, એ વંચાય જ નહીં ને. એ ગ્રહસ્થિના ઉપદેશથી કોઈ બી મુક્તિ થાય, વાત પૂરી થઈ ગઈ. તમારું ગમે તેટલું સારું હોય, તમે એને બતાવવા જાઓ, તમે સમજાવો, કોઈ રીતે ન સમજાય, કારણ કે હવે એને ગાંઠ બાંધી છે. વેરની બાંધે કે મતની બાંધે, આ બધી ઈચ્છે ને, મતની ગાંઠ એ સત્પુરુષના સત્ય વિરુદ્ધની વાત છે ને, એ વેર જ થયું ને કોની સાથે, સત્પુરુષ. મોક્ષનો દ્વેષ, એક ભૂમિકા યશોવીજી મહારાજે કીધી છે કે આને ધર્મ પ્રત્યે અને મોક્ષ પ્રત્યે દ્વેષ છે. સાચો ધર્મ સંતની વાતમાં છે એ સમજવો નથી. ભાઈ તારી વાત બરોબર છે, તું રાખીને થોડીક વાર બાજુ ઉપર રાખીને આ જે કંઈ વાત છે એનો વિચાર કર, અને તને લાગે કે વધુ આત્મકલ્યાણકારી છે તો સ્વીકારજે, અને ન સ્વીકારતો કંઈ કોઈ આગ્રહ. પણ એ શું કરે, એ નહીં એટલે વાંચવું નથી, સાંભળવું નથી, માનવું નથી, અને તમે માનો છો એ બધું ખોટું છે. આ ગાંઠની છૂટે કોઈ રીતે સમજવું નહીં. આ કૃષ્ણ લેસિયાના હવે એટલો બધો ધર્મિષ્ઠ છે, એટલો બધો આચાર્ય છે ધર્મનો, પણ લેસિયા કઈ છે, ખ્યાલ આવે છે પુનિતાબેન? બહુ મોટો ધર્મિષ્ઠ છે, બધી રીતે બહુ સરસ છે, પણ એની લેસિયા શુભ નથી. એટલે એનો બધો જ ધર્મ એક કસાઈની અંદર રહેલું, જે મતાગ્રહ માન કસાઈ જેને કહીએ, એના સૂક્ષ્મ પરિણામોથી એ આવૃત થયેલો છે. અરે જીવન બહુ સરસ છે, એમાં કોઈ આપણે એની ફરિયાદ કરવા જેવું નથી, પણ દોષ ક્યાં છે કે માન કસાઈથી ઘેરાયેલો છે. એક એક કસાઈનો એક એક કણીઓ પણ જો જીવની આ રીતે ઘેરાયેલો હોય તો પછી ક્રોધ કસાઈ હોય, માન હોય, લોભ હોય, કામ હોય, મોહ હોય, પણ તો એ જો આવું ઉત્કૃષ્ટ ગાંઠના રૂપમાં હોય તો એ ગમે તેવો ધર્મિષ્ઠ અને આચાર્ય હોય એની લેસિયા કઈ છે?
એ
પછી આ લિસ્ટી આવી છે કે બધી વાત આના પ્રમાણે જ ચાલે. ફોર્મ્યુલા જેની ખોટી હોય એનો દાખલો ખોટો. એ જ્યાં સુધી ફોર્મ્યુલા બદલે નહીં અથવા બીજા વિષયની અંદર સાચો હોય. દાખલા તરીકે આપણે કહીએ કે તમને આચાર્યનો વાંધો આવ્યો, એના બાકીના બધા વ્યવહાર છે ગોત્રીના અનુષ્ઠાનના બધા બહુ સરસ, પણ વિચારણાની જ્યાં વાત આવે તત્વજ્ઞાનની કંઈ બંધ છે. લેશિયા પરમેનન્ટ રહેતી નથી, તારતમ્યતા. લેશિયા બોલો, એટલે એ પછી એને ધ્યાન તમારે કૃષ્ણ લેશિયાનું આર્ત ધ્યાન જ હોય ને, બીજું શું હોય? તારું ઉદ્ર ધ્યાન હોય. લેશિયાને અધ્યવસાય સાથે સંબંધ છે અને અધ્યવસાય અને પ્રવૃત્તિનો જે મેળ છે એ લેશિયા છે. અધ્યવસાય અને પ્રવૃત્તિ એનો જે મેળ છે એ લેશિયા છે. પણ તમે એને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ બધી સાથે પાછા ખોટા જોડો, કારણ કે બરોબર છે કે બધું એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય એ આ ત્રણ માંથી કોઈ પણ લેશિયા હોય બીજું હોય, પણ એને કોઈ પાછું એ ધ્યાનમાં પછી આ લેશિયા હોય એટલે આ જ ધ્યાન એ શક્ય ન હોય. એટલે અહીંયા તો આપણે કૃષ્ણ લેશિયા આપણે સમજીએ, પછી એથી જરા ઘડવો હોય. લેશિયા છે કે જીવનું સ્તર છે, લેવલ છે, બહુ સૂક્ષ્મતાથી સમજો. અને એ કદી સ્થાયી રહેતી, એમાં બદલ થાય. જો જીવ પોતે જાગૃત હોય તો પોતાની લેશિયામાં સુધાર થઈ શકે, લેશિયા શુદ્ધિ થઈ શકે. આપણે શું કરવાનું છે? ધર્મની કોઈ પણ આરાધના દ્વારા લેશિયાની શુદ્ધિ કરીને અશુભમાંથી શુભમાં જઈને અને શુભમાંથી શુદ્ધ થવું. પણ યોગ છે ત્યાં સુધી લેશિયા છે, સિદ્ધને લેશિયા કેમ નથી? યોગ નથી. અને લેશિયાને શેની સાથે સંબંધ છે? યોગની પ્રવૃત્તિ સાથે. હવે જેને યોગ નથી તો યોગની પ્રવૃત્તિ નથી, તો એને લેશિયા ક્યાંય લાગુ કરવી નહીં, કેમ કે કસાય જ નથી. સિદ્ધને શું કસાય? ચિત્તની નિર્મળ, એનું નિર્મળતાનું લેવલ એક ચડ ઉતર થાય છે. જેમ આપણને શરીરમાં તાવ ચડ ઉતર થાય એમ લેશિયા એક પ્રકારનો કષાયનો જ્વર છે, તાવ છે. આ તાવ ખૂબ ચડે તો કૃષ્ણ લેશિયા, અને એથી ઓછો થતો જાય તો લેશિયાની શુદ્ધિ થતી જાય. અધ્યવસાય શુદ્ધ થાય, લેશિયા શુદ્ધ થાય. વિચારણા સ્વસ્થ થાય, લેશિયામાં પરિવર્તન આવ્યા કરે. સાચું સમજવાનો પ્રયત્ન કરે, લેશિયામાં પરિવર્તન આવે. જેમ આપણે કોઈ ક્ષમાપનાનો બોધ કોઈ પાસેથી સાંભળી જાય તો આપણી વેરની ગાંઠ અંગેની જે લેશિયા હતી એ કેવી થાય? નરમ પડે, શિથિલ થાય. અને ક્યારેક આપણને થાય કે આ તો સાવ મારું અજ્ઞાન હતું, આવું મારે કોઈ દિવસ કોઈ જીવ સાથે જન્મો જન્મના વેર બાંધવા જ નહીં. જીવન આખું આ તો અનિત્ય છે, અને અત્યારે કોઈ એક પર્યાયની અંદર થયેલા હિસાબના આધાર ઉપર મારે આખા જીવનને એની સાથે જોડી દેવું? આ આયુષ્ય પૂરું થાય અને એનું પૂરું થાય એ ક્યાં ને હું ક્યાં, તો શું કામ આવી ગાંઠ બાંધવી? કાંઈ નિત્ય છે? એટલે જીવન એ તો અધૂરી કિતાબ છે, જીવન એ અધૂરી કિતાબ છે. જીવનનું વિવરણ કદાપી ન થઈ શકે. જે કૃતિ પૂર્ણ હોય એનું વિવરણ થાય. વિવેચન કરો, એક ગ્રંથ લખીને કહીએ કે તમે આનું જરા વિવરણ આપો, કેમ કે ગ્રંથ હવે પૂરો થયો છે. ગ્રંથના વિવેચન હોય, સાહિત્યના વિવેચન હોય, વાર્તાના વિવેચન હોય, નાટકના વિવેચન હોય, કવિતાના વિવેચન હોય, જીવનના વિવેચન ક્યાંથી લાવવા? સાતત્ય છે, નિરંતરતા છે. તું આજે એનું કરીશ. મહાવીરના કયા ભાવનું વિવરણ કરું? પૂર્ણ થાય પછી વિવરણ થાય. મહાવીરનું વિવરણ થાય ક્યારે થાય? જો મહાવીરનું અધવચમાંથી વિવરણ કરવા જઈએ તો કે ભગવાન મહાવીરે ઓલાના કાનમાં શિશુ નહોતું રહ્યું, મેં તો એને તમાચો જ માર્યો હતો. વિવરણ સત્ય ન થાય, સંપૂર્ણતા સુધી મૂલ્યાંકન ન થઈ શકે. જીવન અધૂરી કિતાબ છે, સતત એની અંદર પ્રકરણો ઉમેરાયા જ કરે છે, સતત એમાં પ્રગતિ થયા જ કરે છે, અવનતિ પણ થઈ શકે છે. એ જૈન દર્શન કહે છે. અમુક દર્શનો અમુક માન્યતા છે કે બસ હવે આપણે માણસ થયા એટલે હવે આપણે તિરેન્ચમાં જવાના નથી. આવું બહુ ઠસાવીને કહે અને એ આપણને ગમે કે સારું આટલે સુધી પહોંચ્યા, પ્રગતિ કરી છે એટલે હવે નીચે તો જવું જ નથી, તો પછી આ મનુષ્ય જીવનમાં સત્કર્મ શું કામ કરવા? છોકરાને ખબર પડે કે ગેરંટીથી પાસ છે, નાપાસ થવાનો ભય નથી, તો વાંચન શું કામ કરવું, અભ્યાસ શું કામ કરવું? એને ગેરંટી આપી છે મન કે તું પાસ જા, હું તને કહું છું નહીં લઈ ખોય તો પાસ. અરે જીવનની અંદરનો ક્રમ જૈન દર્શને સમજાવ્યો છે કે મનુષ્ય જીવન એ પર્યાય છે, એ વાસ્તવિક જીવન આત્માનું નથી, અસ્તિત્વનું નથી. અસ્તિત્વના જીવનમાં તો પર્યાયો બદલાયા કરશે, કોઈ એક પર્યાય, કોઈ એક ગતિ, કોઈ એક યોનિ, કોઈ એક દેહ, કોઈ એક અવસ્થા સ્થિર કે સ્થાયી નથી. સતત વિકાસનો અવકાશ છે, વિકાસનો અવકાશ છે. અને આ વિકાસનું સૂત્ર આત્મવિચારણા, એ હવે આગળ પછીનું આવશે. આપણું આત્મવિકાસનું સૂત્ર હવે પછી આવશે, પણ વિકાસને અવકાશ છે. એટલે અહીંયા જે કંઈ કામ કરવાનું છે સાધનો પછી કરવા, સાધનો પહેલા શું કરવું? યોગ્યતા પ્રાપ્ત કરવી, પાત્રતા પ્રાપ્ત કરવી, અને પાત્રતા માટે લેસ્યા શોધવી. આ જો લેસ્યાના સ્ટેજ પ્રમાણે જો આપણે વાત પકડીશું, એના દોષ પ્રમાણે, તો એક એક દોષથી લેસ્યાનું સ્વરૂપ સમજાતા આપણને ખ્યાલ આવશે કે જ્યાં સુધી હજી અશુભ લેસ્યાના સ્ટેજમાં છીએ ત્યાં સુધી ધર્મની ક્રિયા ગમે તેવી હોય પણ પરિણામ એવું નહીં આવે. એટલે પછી બીજું નીલ લેસ્યામાં પડી જાય, લેસ્યા એકદમ કૃષ્ણ હોય અને આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિ ન પડે. જેમ આર્ત ધ્યાન હોય તો કઈ ગતિ ન પડે, તિરેન્ચનું, અને રૌદ્ર હોય તો નરક, એ પાછું ગણિત આપ્યું છે. તો અહીંયા ધ્યાન રાખવું કે જીવે સતત સારા વિચારમાં જ રહેવું. નિમિત્ત ગમે તે આવે, ઉદય ગમે તે આવે, સંજોગો ગમે તે બદલાય, એને કયા ભાવમાં રહેવું? સારા ભાવ, એટલે શુભ લેશે અમારે. પેલા અશુભ લેશે સમય આમાં તો ન રહેવું, પેલા બે વસ્તુ સમજાય છે કે આમાં તો ન રહેવું ને આમાં રહેવાનો પ્રયત્ન. હવે નીલ લેશે આમાં આળસ, પછી બુદ્ધિહીનતા, અણ આવડત, વિષય લોલુપતા, આ બધા આ એની આપણે જેને કહીને કોઈનું આપણે જજમેન્ટ લેવું ને, કોઈ માણસને માપવો હોય ને, આપણે તરત ખબર પડે કે અણ આવડત છે તો પણ મનમાં ફાંકો ઘણો છે, ખરેખર જાણતો નથી, કાંઈ ખબર નથી, છતાં દેખાડો એવો કરશે, છોડશે નથી ખબર, તો મૂકી દેને વાત કે ભાઈ મારું મને આમાં કંઈ ખ્યાલ. આટલી પ્રમાણિકતા નહીં આવે. જો આ કઈ લેસ્યા છે એની, જેમ કોઈ લેક્ચર દેતો હોય હરામ બરોબર એને વિષયની જો કાંઈ ભાન હોય તો, અને છતાં ઠોકે રાખે પાછું એમ કે મારે અડધો કલાક તો ઓછો પડશે, ધૂળ ઓછો પડશે, તમે અત્યારથી બાફમાં જ મેંડો છો. તો કઈ લેસિયામાં એ છે? પણ આવડે વિષય લોલુપતા, એક એક વિષયો પ્રત્યે એનો જરાય લોલુપપણું, એટલે વારંવાર ભોગવવાની ઈચ્છા થાય તે, એ જરાય ઓછી થતી. ટેમ્પરરી બંધ છે છતાં ભોગવવાની ઈચ્છાથી એ રહિત થયો. મનમાં કે ક્યારે એવો અવસર મળે, લોલુપ્તતા ઊભી હોવાને કારણે જે વિષયનો ત્યાગ કર્યો છે અને આપણને લાગે કે હું 15 દી 25 દી અઠવાડિયું કેટલા સંયમમાં હતો, એ ફરી મળે તો એને કોઈ અફસોસ ખેદ નથી, પણ ઉલટાનો વધારે ભાવ છે. લોલુપ્તતાને કારણે એ વિષયના ઉપભોગની રુચિ પ્રમાણમાં પહેલા કરતા વધી. ના, લેસ્યા છે એ જીવની પોતાની અવસ્થા છે, એની પોતાની ચિત્તની અવસ્થા છે. પછી નિમિત્ત મળે તો એની પરીક્ષા છે. કે લેસ્યામાં જો એમ કે ભાઈ કોઈ ભદ્રિક સ્વભાવના છે, સાધુ પુરુષ કેવા હોય, તો ગમે તેવું તમે નિમિત્ત આપો તો ગુસ્સો નહીં કરે. જો નિમિત્ત સર મળ્યું, ઉદય પણ મળ્યો. એક કથા શુભ લેશે. કૃપાળુ દેવનો એક પ્રસંગ આવ્યો હતો કે કોઈકે કહ્યું કે જાઓ તમે કૃપાળુ દેવની બહુ શાંતતા સમાધિ અવસ્થાને તોડવી છે તો તમે ત્યાં જઈને એનું વસ્ત્ર જે પહેર્યું છે એની માટે પૈસા આવ્યા. અને ઓલો કહે કે નડિયાદ સંબંધનો પ્રસંગ છે, જે મારી જે કોટડીમાં રહેતા હતા ચરો, ઓલો ગયો પણ એને બારીમાંથી એની અવસ્થા જોઈ એની હિંમત હાલી કે આને ગરમ કરવા છે, આને ગુસ્સે કરવા છે, પણ એ થઈ શકતું નથી. એટલે નિમિત્તના આધાર ઉપર લેસ્યા નથી. લેસ્યાના આધાર ઉપર નિમિત્તમાં આપણે કેટલા જોડાય અથવા તો કેટલા અલિપ્ત રહીએ એ બની શકે. જો લેસ્યા શાંત હોય, લેસ્યા શુભ હોય, તો નિમિત્ત કદાચ આકરું હોય તો પણ એને કહીએ કે એમાં એક પ્રસંગ નિમિત્ત ખમી જાય. આપણે કહીએ ને ઘણીવાર કોઈ વસ્તુ ખમી નથી શકતા, ઉછળે છે, કારણ કે લેસ્યા જોઈએ એવી અને લેસ્યાને શાંત કરવી પડે. જો એને ઉછાળો ન આપવો હોય તો લેસ્યામાં તરતમ્યતા છે. ખૂબ સારો એવો ભક્તિ ભાવ, એવો સરસ મજાનો કાર્યક્રમ થયો હોય અને જીવ એના ભાવની અંદર ભક્તિભાવમાં જ હોય તે સમયે એની લેસ્યા કેવી હોય, શુભ, સારી, ઉત્કૃષ્ટ હોય. અને તે સમયે આપણે એમ સમજે કે અત્યારે મોકો છે, વાત કરી દો ને. સામાન્ય સંજોગોમાં જેવો ગુસ્સો કરશે, રિએક્શન આપશે, એવું અત્યારે નહીં આપે. તરત જેને કે આમ જરાક વિચાર છે, તો ઓલો હજી શાંત ભાવમાં છે, હજી એ ધર્મ સાધનાના કારણે એની લેસ્યા, એટલે નિમિત્ત આવ્યું છે, પણ એવું રિએક્શન નહીં આવે જેવું એ શાંત ન હોત અને આવ્યું હોત તો વાત પતી જાય. ઘણી વાર એકદમ, કેમ કે સ્વસ્થ છે ત્યારે, શાંત છે, એટલે એમાં કસાઈનો કોઈ આવેગ નથી. એટલે શું કે આમ કરો અથવા તો આમ કરો અથવા આ ન કરો અથવા આ કરો, પણ બહુ શાંત. પણ ક્યાંકથી વિફરીને આવ્યો છે, ક્યાંકથી ક્યાંક વાંધો પડી ગયો છે અને આવ્યો ઘરમાં, અને ઘરમાં આવ્યો અને ઘરવાળીની ટેવ જ એવી છે કે બહારથી આવે એટલે પાણીની પછી સમસ્યા જ પહેલા મૂકવાની. શું થાય, કોઈ વાત પાટે ન ચડે, ક્યારેય ન ચડે. આપણે એમ તો કે આવી સાદી સીધી વાતની અંદર એ કેવા ઉચ્ચરાઈ ગયા, કેવા આમ થઈ ગયા, કેવા તેમ થઈ ગયા, એનો વાંક ન કરો. તમે વાત કરી ત્યારે તમને લેસિયાનો અનુભવ, જો લેસિયાનો અનુભવ હોત બરોબર સમજીને કે એની યારે ક્યારે વાત કરવી, તો બરોબર વાત અડધી પતી ગયા. જો આપણે નિર્મળતા રાખીએ ચિત્તની તો બીજાની લેસ્યા જાણી શકાય છે. નિયમ તો એવો છે, એક કાવ્યની પંક્તિ છે ને, અરીસો છે દૈવી હૃદયરૂપ જો આ જગતને, છબી તેમાં સાચી સકલ ઉરની સત્વર પડે. આ હૃદયરૂપી અરીસો જો શુદ્ધ હોય તેમાં જગતના બધા જ લોકોની છબી સાચે સાચે એમાં પડ્યા વિના ઘણી વાર નથી પડતી. એનું કારણ અરીસાની અંદર કંઈ મળી જતા છે. ઉદાહરણ એ જે કડી છે એ તો પેલું ગ્રામ્ય માતા છે, કે રાજાએ કીધું કે આની પાસેથી ટેક્સ વધારે લેવો એટલે શેરડીમાંથી રસ સુકાઈ. એમ રીતે પેલી ડોસી ચાલી જતી હતી અને એને કીધું પોટલું મારું લઈ જઈશ, ઓલો અસવાર કે ના, અને પછી ઓલો પાછો આવ્યો. એને વિચાર થઈ ગયો કે લાવ ને લઈ લો, માગીને માગીને કંઈક મરણ મૂડી હશે, આપણે વાપરી ખાશું, એ ડોસી ક્યાં દોડતી આવવાની. પછી કીધું કે લાવો માજી ભૂલ થઈ ગઈ મારી, તો કે ભાઈ તને જે કહી ગયો ને એ જ. બીજાની લેશિયા જાણી શકાય, પણ જાણવા માટે આપણો એના પ્રત્યેનો વિશુદ્ધ ભાવ. આપણે જો દીકરા પ્રત્યેનો ભાવ નિર્મળ હોય તો દીકરાની અંદર અસુખ છે એ પણ જાણી શકાય. છોકરો નિશાળેથી આવે તો એની શિક્ષિકાને ના ખબર હોય કે આને આ હાડ ગરમ છે, પણ માં જેવી જુએ ને એટલે તરત એમ થાય કે આ છોકરો કંઈક ગરમ લાગે છે. હાથ મૂકી દે તરત અહીંયા અહીંયા સુખી બેટા આમ છે તેમ છે ખબર પડી જાય. એની ચાલ ઉપરથી, એના મૂડ ઉપરથી, એના વ્યવહાર ઉપર, આ બધું પર્યવેક્ષણ છે. એનો આધાર સેના ઉપર છે, એની સાથેનું પ્રેમનું નિર્મળત્વ કેટલું છે એ ખબર પડે. અને આ વાત જૈન દર્શનમાં મૂકી છે કે શ્રાવકોને સાધુઓ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ. મા બાપ સંઘ છે એ સાધુઓના મા બાપ છે. માટે કહ્યું કે દેવ દર્શન કરવા જજો, અને બાજુના ઉપાશ્રયમાં જો સાધુ સાધ્વી બિરાજમાન હોય તો એના દર્શન કરવા, અને એટલું જ પૂછવું કે સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી, આપની સંયમ યાત્રા બરોબર ચાલે છે, એમાં કાંઈ એને મારા જે બોલવાની જરૂર નહીં, પણ તમે જે જુઓ છો એમાં જ તમને ખબર પડે કે સમથિંગ ઇઝ રોંગ. મહાવીર તો સમાધિસ્થ અવસ્થામાં જ ફરતા હતા અને બેઠા હતા, એને કોઈ ચિંતા નહોતી, કોઈ ખેદ નહોતો, કોઈ ઉદ્વિગ્નતા નહોતી, કોઈ દુઃખ નહોતું. અને પેલો સિદ્ધાર્થ નામનો વણિક ભગવાનના દર્શને આવે છે શ્રાવક, અને દર્શન કર્યા પછી કહે છે મારા પ્રભુના મુખ ઉપર કોઈ વેદનાની રેખા દેખાય છે. કંઈક જરૂર, પ્રભુ તો નહીં બોલે પણ પ્રભુને કંઈક જરૂર દુઃખ છે, વેદના છે, એની કસક છે, પીડા છે. પ્રદક્ષિણા કરે છે, નિરખીને પ્રભુના દર્શન કરે છે, અને એને ખ્યાલ ઓહો આ કાન પાસેથી કંઈક આ લોહીનો ડાઘ છે ને છે, અને જુએ છે ત્યારે કાષ્ટ સલાકા, તો એ તરત જ ખરલ વૈદ્યને બોલાવે છે અને આ બધો ઉપચાર કરે છે. કથાની જુદી વાત છે. વાત એટલી જ છે કે મા બાપની દ્રષ્ટિ જ હંમેશા સંતાનોના વ્યક્ત કે અવ્યક્ત સુખ દુઃખને પારખી શકે છે. છોકરો જમવા બેઠો છે અને જમતો હોય તો જમતી વખતે તમને ખ્યાલ ન આવે કે આજે આ એને ભાવ્યું નથી અને કાંઈ બીજેથી ખાઈને આવ્યો છે, ન હોય તો આપણામાં ના પણ નથી જો ન ખબર પડતી હોય. કારણ કે ખબર પડે એવી દરેક ચિત્તની અવસ્થા છે. એટલે આપણે વિચાર કરીએ છીએ વિષય જોડો 541માં ત્રીજું, ચાલો પૂરું કરીએ. 541માં શું કીધું છે? શું ચિમનભાઈ બોલો? રીસ, નિંદા, બીજાના હાથ કાઢવાની ટેવ, શોક અને ભય. ભય વધુ પ્રમાણમાં, એક નાની બાબત હોય તો એટલી રજનું ગજ કરે, માટીનું મેરું બનાવી દે, હાય હાય આમ થશે તો ખબર પડે કે હજી એક હડતાલ પડવાની છે, શાકભાજી નહીં મળે તો આમ જે થશે થશે. ભય હોય એ સમજાય, પણ એનો ભય અતિ પ્રમાણ, અને શોક એ અતિ પ્રમાણ. અરે અરે એને તો હોસ્પિટલ દાખલ કર્યા, શું થશે પછી, તો આમ છે તેમ, ઓલા કરતા આને ભય વધારે. અને જેને પથારીમાં પડ્યો છે એ શું કે આવ્યા કરે બેન, દેહ છે દર્દ તો આવ્યા, અને ગયો છે એ નવરો નથી, અતિ પ્રમાણ. અરે ભાઈ હર્ષ ને શોક થાય સ્વાભાવિક છે, સ્નેહના સંબંધમાં થાય, પણ અતિ પ્રમાણમાં થાય એ લેશિયા ખોટી, એ લેશિયા. જેને પીડા છે એના કરતા વધારે શોખ જોવા મળે, અતિ પ્રમાણમાં. પછી કાર્ય અકાર્યનો, જો કાર્ય અકાર્યમાં સત્ય અને અસત્યની વાત નથી, ઉચિત અને બરોબર કે બરોબર છે, આ કરવું સાચું છે, પણ ક્યારે કરવું, આ અવસ્થા હતી કે નહીં, યોગ્ય સમય છે, સ્થળ યોગ્ય છે, કરવું. વિવેક, કાર્ય અકાર્યનો વિવેક, સત્યતા હોય તો પણ, સત્યતા હોય તો પણ. આ કાપોત લેસિયાના આ ત્રણ અશુભ લેસિયા છે, લક્ષણો અથવા દોષના પ્રકારો ઘણા કયા છે, એના પેટા પ્રકારો અનંત પ્રકાર, પણ આવી લેસિયા હોય અને કોઈ પણ ક્રિયા થતી હોય તો એ ક્રિયાનું પરિણામ, એ ક્રિયામાં જે અપેક્ષિત છે એવું ફળ આપણને ન મળે, કારણ કે એની સાથે કછું ઓર રહા, આ કછું ઓર ધેટ ઇઝ લેસિયા. બરોબર સાહેબ, બરોબર પકડાઈ જાય કે આપણે કહ્યું, એટલા માટે કહ્યું કે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો પેલા લેસિયામાં સ્થિર થઈ જાઓ, એટલે લેસિયા તો ચડ ઉતર થઈ શકે, એટલે પેલા માંગલિક થાય, મંત્ર જાપ થાય, જરાક ધૂન બોલાવી લઈએ, શું થાય વાતાવરણમાં, એક એક જણની લેસિયાના જે ઉકળતા પરિણામ છે, પરમાણુઓ ઉછળે છે, એ બધા બરોબર જો થઈ ગયું હોય અને પછી કંઈ પણ વાત શરૂ થાય તો એ વાતને એ જ સ્વરૂપમાં પકડાય, કારણ કે લેસિયા હવે આને અનુકૂળ થવા માંડી છે, અને પેલું ગમે ત્યાંથી દોડતો દોડતો આવ્યો, જવું જ છે, અને હાંફળો ફાફડો અને મોબાઈલ આઈ સુધી સાંભળતો અને આવું છું, હમણાં જ પૂરું થઈ જશે, અને અહીંયા લંબાઈ શું બગડે, લેસિયા બગડે કે આ સ્વાધ્યાય ખોટો છે, એવા પરિણામો થતા હોય છે. એટલે એક વાત, સાધન કરતી વખતે પેલા આપણે લેસિયા અશુભ ભાવમાં તો નથી, એને પેલા શુભમાં લાવો. શુભની વાત કરી છે, હવે ચડતા પરિણામે શું કીધું છે 42માં, કાર્ય અકાર્યમાં પહેલા વહેલા એનામાં ઉચિત અને અનુચિત. મિથ્યા દ્રષ્ટિની સજ્જામાં યશોદીજી કહે છે અનુચિત તે હન આચર્યો. હવે એનામાં બીજું કોઈ સંકેત તો છે નહીં, છતાં એને ખબર પડે કે અનુચિત કોઈ કરાય નહીં, પણ ઉચિત અનુચિત એટલે શું, તો એનો વિવેક છે. એને માટે તેને કોઈ પુસ્તક ન મળે કે મારે ઉચિત શું ને અનુચિત શું, એ પુસ્તકની વાત નથી, એ વિવેકની વાત છે. કેમ કે પ્રત્યેક સ્થિતિમાં, પ્રત્યેક સંયોગોમાં અને પ્રત્યેક કાર્યમાં એનો જવાબ જુદો જુદો હોઈ શકે છે, સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. તો બીજું વિવેક, હિત અહિતની સમજણ, તટસ્થતા, દયા, દાન, નમ્રતા, આ બધા તેજો લેસિયાના લક્ષણ છે. હવે વાત થઈ કે વિદ્યાની વાત નથી, આ લેસિયાની વાત છે, આત્માના પરિણામની શુદ્ધિ, ચિત્તના પરિણામ. એમાં આ બધા આવે છે, ચાર દ્રષ્ટિમાં આ બધા ગુણો આવે છે. 43 પદ્મ લેસિયા, ત્યાગની વૃદ્ધિ, સરળતા, વ્યવહાર શુદ્ધિ, નિષ્કપટતા, ખૂબ સહિષ્ણુતા, સાધુ ને વડીલો પ્રત્યે આદર. જો આ તેજો લેસિયાની અંદર જીવ સમ્યક સન્મુખ થયો, એકથી ચાર દ્રષ્ટિ આ પાંચમીમાં આવી ગયો, સંકેત જેવું થયું, ભલે બોધ સંકેત થયું, પ્રથમ સંકેત થયું, આપ્ત પુરુષના વચન પ્રત્યેની શ્રદ્ધા આવી, અનુભવની અંશે પ્રતીતિ બાકી છે, તો પણ આ બધા ગુણો આવે, ત્યાગ વૃત્તિ, સરળતા, વ્યવહાર શુદ્ધિ, નિષ્કપટતા, ખૂબ સહિષ્ણુતા, તો આ ધર્મ પામવા માટેની આ પ્રાથમિક ભૂમિકા છે. એને કૃપાળુ દેવે એક જ ગાથામાં લખી, કષાયની માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા તે ત્યાં આત્મા. આ સામાન્ય ભૂમિકા છે. આગળ કીર્તિના પંથે ગયો તો પક્ષપાત ન કરવો, લૌકિક સુખની કામના નહીં, સર્વ પ્રત્યે રાગ દ્વેષની અલ્પતા અને મમતાનો આ બધા આગળ વધી ગયો. હવે મુનિપણામાંથી સાધનામાંથી ધીરે 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 કરતો ગુણસ્થાનક ચડતો જશે. જેમ જેમ ગુણસ્થાનક ચડતો જશે તેમ તેમ દોષનું નિવારણ, દોષની નિવૃત્તિ એ થતી જશે. તેમ તેમ એની લેસિયાની શુદ્ધિ થશે. જેટલી લેસિયાની શુદ્ધિ એટલી પરિણામની એકદમ નિર્મળ, એકદમ નિર્મળ. તો એ શુક્લ લેસિયા, શુક્લ એટલે સફેદ તેને કહેવાય કે જેમાં મલિનતા નથી. એવું વસ્ત્ર ચોખ્ખું થાય એને કે શુક્લ, ધવલ વસ્ત્ર એ શુક્લ વસ્ત્ર કહેવાય. તો એ શુક્લ લેસિયાના લક્ષણ છે. પણ 545ની અંદર આ બધો સાર આપી દીધો કે ચિત્તના અધ્યવસાયો શુદ્ધ થાય તો લેસિયાઓ, આ લેસિયા શું ચીજ છે? અત્યાર સુધી તો આપણે લેસિયા કોને ખબર છે, કઈ જુદું 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 જુદું. તો કે છે ચિત્તના અધ્યવસાય આ લેસિયા શુદ્ધ કેવી રીતે કરવી? તો ચિત્તના અધ્યવસાયો શુદ્ધ કરવા, અધ્યવસાયો કેવી રીતે શુદ્ધ કરવા? એ તો બધા શુદ્ધ અધ્યવસાયમાં આ ન હોય એ બધું કીધું કે આ દોષ ન હોય. એટલે શુદ્ધ કરવા કેવી રીતે? વિચાર, જ્ઞાન અને વિચાર, સદબોધ અને વિચાર, મનન અને ચિંતન, આ બધા એક વાક્ય હોય અને એ તમને બોધરૂપ હોય અને એનું ચિંતન ચાલે તો પરિણામ શું આવે? અધ્યવસાયની શુદ્ધિ. તત્વજ્ઞાનમાં એ નિપુણ ન થાય, ભેદ પ્રભેદ ન બતાવે, પ્રકૃતિ ને ઉપપ્રવૃત્તિ શું, ગુણ શું ને ઉત્તર ગુણ શું ને મૂળ ગુણ ગુણ શું, એવી બધી એને ખબર ન હોય. પણ એને ખબર પડે કે આમ બધા શુદ્ધ, નિખાલસ, નિર્મળ, નિષ્પાપ, નિષ્કપટ એવું એનું ચિત્ત બની જાય. તો એ કહે છે જેમ જેમ સ્વાધ્યાયનો મોટો લાભ હોય જીવને, સત્સંગનો મોટો લાભ હોય તો એનો અધ્યવસાયોની શુદ્ધ. બસ જેમ જેમ અધ્યવસાયોની શુદ્ધિ હશે એમ એની લેસિયાનું લેવલ ઘણું, આઈક્યુ જેને આપણે કહીએ છીએ બુદ્ધિનું, કે બહુ ભણે ને ખૂબ એક્સપર્ટ હોય, વૈજ્ઞાનિક હોય, એનાલિટિકલ હોય, આપણે કહેવાય આનો આઈક્યુ ઘણો ઊંચો છે વૈજ્ઞાનિકનો. સાધકનો આઈક્યુ ઊંચો ક્યારે છે? એની લેસિયા ઉપર. લેસિયા છે એ સાધકનો આઈક્યુ છે. એને એ છે ઇન્ટેલિજન્ટ કોન્સ કહે છે ને, કોષક ઇન્ટેલિજન્ટ. પછી કહે છે ઇમોશનલ અને આ સ્પિરિચ્યુઅલ કોષક. ભાવાત્મક પોષણ જે છે ઘણાનો, બુદ્ધિનો આંક નીચો હોય પણ ભાવનાનો આંક ઊંચો હોય. આ ઇથી આગળ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક આંક એનો ઘણો ઊંચો. લેસિયા જેની શુદ્ધ છે એની તોલે કોઈ ના, અને એને માટે જગત આખાનું ઇન્ટેલિજન્સ નબળું પડે, પાછું પડે, ઓછું લાગે, પામણા વામણા લાગે. સર્વજ્ઞના જ્ઞાન પાસે વિજ્ઞાનીઓ જગતના સમર્થ બધા વામણા છબછબિયાવાળા. તો એનો અધ્યવસાયો સત્સંગ, સત્સંગ દ્વારા પ્રાપ્ત થતો સદબોધ, અને સદબોધ ઉપર જીવે પોતે કરેલી વિચારણા, અનુપ્રેક્ષા, ધ્યાન, આ બધા સૂત્રો છે કે બોધની પ્રાપ્તિ એટલે વાંચન, શ્રવણ, મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા, ધારણા અને ધ્યાન, આ બધા જોડકા સાથે લેતા જાય. એક એક વસ્તુ ઊભી થાય, ધારણા સ્પષ્ટ થાય તો ધ્યાન થાય. કેમ કે ધ્યાન તો એક વિષયનું કરવું છે, પણ ધારણા ઠેકાણા વિનાની છે, નહીં થાય. પણ એ કેવી રીતે થશે? તો કે નિધિ ધ્યાસન અને અનુપ્રેક્ષાથી એક તત્વ મળી ગયું, હવે એની ધારણા થાય. આત્મા નિત્ય છે એ મળ્યું તો આત્માનું ચિંતન થશે. તો એ મનન ચિંતનમાંથી આ મળે અનુપ્રેક્ષા, મનન ચિંતનમાંથી નિધિ ધ્યાસન થાય, અને મનન ચિંતન શ્રવણ વાંચનમાંથી થાય. શ્રવણ વાંચન વિના જગતનું જ્ઞાન છે તો કહ્યું કે જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે તેને સમ્યક દર્શન થાય. આપણી પાસે આ સ્વાધ્યાય સિવાય આપણે કહીએ કે હું તો ઘણું વાંચું છું, ઘણું જોઉં છું ટીવી ઉપર, ઘણા પ્રવચનો સાંભળવા જાઉં છું, સિરીઝ ઘણી છે, ભાઈ જ્ઞાનીના બોધ, જ્ઞાનીના અભિપ્રાયથી તું બોધ પામ્યો. તારા બોધનો આધાર ઇન્ટેલિજન્સનો આધાર જગતનો અભિપ્રાય છે, અને જગતનો અભિપ્રાય એ જ્ઞાનીનો કે અજ્ઞાની? એટલે જો અધ્યવસાયો શુદ્ધ થાય તો લેસિયાઓ શુદ્ધ થાય, અને અધ્યવસાયોની શુદ્ધિ કસાયો મંદ થવાથી અધ્યવસાયની શુદ્ધિ કેવી રીતે થાય? તો કે આપણે વિચાર ચિંતન કરવાથી આપણા કસાયો કસાય છે, એ અજ્ઞાનનું પરિણામ છે, અણસમજણનું પરિણામ છે, વગર વિચારનું પરિણામ, યથાર્થ સમજણના અભાવનું પરિણામ છે. સમજણ હોય તો કસાયની માત્રા ઘટે, વિચાર હોય યોગ્ય યથાર્થ તો કસાયની માત્રા ઘટે. અને લેસિયાને તો કસાય કેટલો જોડાયેલો છે તો જ લેસિયા છે પ્રવૃત્તિમાં. શુભ અશુભની જે કંઈ કહ્યું તો એ લેસિયા, એટલે કસાય પરિણામથી પ્રભાવિત ચિત્તના અધ્યવસાય. હવે કસાયની જ મંદતા છે તો પછી એનો આપણો બીજા કપડાનો કલર ન જતો હોય તો આપણા કપડાને કલર લાગશે? પણ ચિત્તને એવી રીતે રાખવું છે કે બધાનો રંગ લાગે છે. પેલા પદમાં કહે છે, ક્રોધ કસાયના રંગથી એને રંગ ચડ્યો બહુ કાળો, પ્રભુ મારા અંતરને અજવાળ. કે એટલું બધું કાળું થઈ ગયું છે, કસાયના રંગ ચડી ગયા છે, હવે શું કરું? એટલે કહે છે કે દીપ છતાં દેખાય નહીં તારી જ્યોતિનો ચમકારો. પ્રભુ દીવો છે તો પણ અમે તારી જ્યોતિ જોઈ શકતા નથી, એવી સ્થિતિ આપણી છે. લેશિયા બહુ મહત્વનો વિષય છે, પોતાનો જ વિષય છે, કોઈ ચર્ચાનો સંવાદનો વિસંવાદનો વિષય નથી. માત્ર એટલું જ કે લેશિયા મારી શુદ્ધ કરીને પછી પ્રવૃત્તિ કરવી, નાની એવી પ્રવૃત્તિ મારા ગણવી હોય તોય, જો વ્યથિત મને ઉદ્વિગ્ન મનથી માળા કરતા હોય તો શું થાય? એનેથી જે પરિણામ આવું નહીં આવે. પણ એ કરતા પહેલા મારે કંઈ પણ કામ કરવું છે, ધર્મની થોડી સાધના કરવી છે, આત્મવિકાસનો ક્રમ લેવો છે, તો લેસિયારે પહેલા. એટલે કહ્યું કે પરમમ હવૈ મંગલમ, નવકાર મંત્રને શું કીધો? સર્વ મંગળોમાં ઉત્કૃષ્ટ મંગળ છે અને પહેલું મંગળ છે. શું કામ? કે આ અરિયંશિત આચાર્ય ઉપાધ્યાય સાધુ, આનાથી વધારે ઉત્કૃષ્ટ પદ જગતની અંદર સાધકની અંદર બીજું કોઈ છે? તો જે જે આત્માઓ જગતની અંદર, અનંત આત્માઓ, જે જે આત્માઓ અરિયંત પદમાં બિરાજે છે, એટલે કે આર્યંત પદને જેને પ્રાપ્ત કર્યું છે, આજે આપણે વિચાર તરત એમ થાય કે છે કે નહીં એવા જીવો અરિયંત પદને પ્રાપ્ત કરનાર આ લોકમાં કે નથી? જો માત્ર હિન્દુસ્તાનનો વિચાર કરે તો નથી, પછી પૃથ્વીનો વિચાર કરે તો નથી, પણ અઢી દ્વીપનો વિચાર કરે તો યાદ આવે ને કે ના ભાઈ, ભગવાન સિમંદર સ્વામી, વીસ વિહરમાન તીર્થંકર, એક એક તીર્થંકરના 2 કોટી કેવડીઓ અને એના બીજા સંકેતધારી જીવો, ઓહો આટલા કેવડીઓ છે. નમો અરિયંતાણમ કેવો લોકમાં ફેરાઈ ગયો! અને પેલા તો ક્યાં કોઈ મળતું જ નથી, કોઈ દેખાતું જ નથી, ક્યાં આ કાળમાં ખાય? હવે તું તારા ઘર પૂરતો વિચાર કરો તો કોઈ અજ્ઞાનીય નહીં મળે, તું જરાક લોકમાં તો જા. નમો સિદ્ધાણમ, અરિયંતી ઉપર સિદ્ધો કેટલા અનંત. નમો આયનિયાન, ચારે ધર્મના જે પંચાચાર છે એનું પાલન કરનારા કેટલા આત્માઓ છે, આપણે ઓળખીએ ન ઓળખીએ, પણ ધર્મનું પ્રવર્તન ભગવાનના શાસ્ત્રનું કરતા નવો ઉપજાયણ. કેટલા બધા લોકો શાસ્ત્રની ઉપાસના કરતા, નવા નવા ગ્રંથોના સર્જન, એના વિવરણ, એના ભાષ્ય, એના ચૂર્ણ, એની ટીકા, એની અંદરના રહસ્યો એ જગતની સામે મૂકે. આ બધા જ તો મૂકી શકે, બધા જ જીવો છે એને આપણે ગ્રંથો આપીએ, ભગવાનની વાણી આપીએ, એના ઉપરથી એ લોકો બધા કંઈ સરળતા. પણ આ ઉપાધ્યાયનું લખાણ છે, એ વાચક છે, એને પાઠક કહેવાય છે, કે વાંચીને એમની પાસે એટલો ક્ષયોક્ષમ છે કે જેથી કરીને એ બધા શબ્દની પાછળ રહેલા ભાવોને ફરીથી ચરિતાર્થ કરી શકે છે. આવા ઉપાધ્યાય અને સાધુ કે જે કંઈ છે, મારે મારા આત્મ સ્વરૂપની સમતાની સાધના કરી, સમતાનો સાધક એ સાધુ. હું જીવ છું, હું જીવ છું, હું આત્મા છું અને સમતા મારો ધર્મ છે. ટૂંકામાં ટૂંકી જેને કહીએ જીવને ચાલવા માટે કે હું આત્મા છું, આટલું સ્મરણ ચાલુ રહે હું આત્મા અને સમતા મારો ધર્મ છે. ધર્મ એટલે વ્યવહારમાં મારે સમતા જ છે અને હું દેહ છું તો સંઘર્ષ મારો ધર્મ છે. કારણ કે બધું દેહની જાળવણી કરવી, દેહનું પોષણ કરવું, દેહનું માત્મ્ય કરવું, દેહની મહત્તા સ્થાપિત કરવી અને એ સંઘર્ષ વિના. તો બે જ વસ્તુ છે, કાં તું દેહ છો ને કાં તું આત્મા છો. ધર્મ પાર તારો, દેહ હોય તો શું કર, રાજદ્વેષ કર, અને આત્મા હોય તો સમતા. તો હું આત્મા છું, સમતા મારો ધર્મ છે. એક સૂત્ર પકડાઈ જાય, અધ્યવસાયની શુદ્ધિ થતી જાય. તેરમે ગુણસ્થાનકે લેશિયા તથા યોગનું ચલાચલપણું છે તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય. સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવડીને પણ યોગને લીધે સક્રિયતા છે અને તેથી બંધ છે, પણ બંધ અબંધ બંધ ગણાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પણ કેવી છે શુક્લ તેરમા ગુણસ્થાનકે બે સ્થિતિ છે. સક્રિયપણું જ્યાં છે ત્યાં લેશિયાની સંભાવના છે, કેમ કે યોગની પ્રવૃત્તિ આવીને સક્રિયપણું. એટલે શેનું સક્રિયપણું? આત્માનું સક્રિયપણું છે, યોગનું સક્રિય. હવે તેરમા ગુણસ્થાનકે સહયોગી છે, સહયોગી છે એટલે એના યોગનું પ્રવર્તન તો છે જ, હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, વિહાર કરે છે, ઉપદેશ કરે છે વગેરે વગેરે. તો ત્યાં એક કે છે એ સ્થિતિ બતાવી છે કે ત્યાં એની સક્રિયતા છે અને સક્રિયતા છે તેથી બંધ છે. પણ એ બંધ કેવો છે? એટલે એને શબ્દ પ્રયોગ કર્યો છે ઇરિયાપથિકી. ઇરિયાપથિકી એટલે યોગ છે એટલે પ્રવૃત્તિ થાય, એમ નામ ઇરિયા. ઇરિયા એ યોગની પ્રવૃત્તિ. વિશેષ આપણે ચાલવાની થઈએ પણ હાથની પ્રવૃત્તિ એ પણ ઇરિયા સમિતિ જ છે, કે મારે આમ કે આમ હાથ સાફ કરવો તો પણ જોવો જોઈએ. જો સમિતિનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારીએ, પાંચ સમિતિનું, એટલે આપણે સામાન્ય સમજશું કે ચાલતા જીવે પણ સૂતા આળોટે. તો પણ ચરવડાથી પરમાર્જન કરી અને પછી જ પોતાનું પડખું પડે, ઘણી સૂક્ષ્મતા. પણ બધી સૂક્ષ્મતા જેની ભૂમિકા ન હોય આપણી તો એ ન પકડાય ને, પછી ઓલું યાદ રહીએ ને મૂળ ભૂલાઈ જાય. થાય કેમ કે ભાવને શબ્દની વ્યાખ્યાની જરૂર નથી. અધ્યવસાય છે આ તો બધા જ્ઞાનીઓ એના વિભાજન કરી રહ્યા છે. અધ્યવસાય તો છે ઈ છે, તમે એને કેટેગરી કરો કે ન કરો. જેમ કોઈ પણ વસ્તુ હોય તો દીવો છે એ પ્રકાશ આપે, પછી એના ઉપર કેટલો પ્રકાશ છે એનું ગણિત, એની ડિગ્રી માપવાનું કામ એ વૈજ્ઞાનિકોનું છે કે સૂર્યની આ કેટલી ડિગ્રી, 36 છે, 42 છે, જે હોય તે. એમ આ આત્માનું અધ્યવસાય છે એ પોતાનું, એમાં પછી કોઈ આવી રહેશિયાની ખબર ન હોય. કૃપાળુદેવે કહ્યું છે જીવ ખાય ફળ શું આગળ આવે છે, ઝેર સુધા સમજે નહીં. જીવ ખાય ફળ થાય, એને આ ઝેર છે અને આ સુધા એટલે અમૃત છે એ ખબર નથી, એટલે ફળ ન થાય. તો કે થાય, ફળ થાય એમ મને લેશિયાની ખબર નથી, પણ જેમ જેમ જ્ઞાન છે એ સમજણને તીક્ષ્ણ બનાવે, ઉપયોગને તીક્ષ્ણ બનાવે. જો એને વધારે કદાચ સમજણ મળે તો અબુદ્ધ ભાવે જે કામ કરતો હોય એ કદાચ વધારે સમજીને કરે તો શક્યતા છે કે એના પરિણામમાં બહુ ઝડપી ફેરફાર થાય. એટલે શ્રેણી નિર્જરાની આપણી પણ હોય અને જ્ઞાનીઓની એ અનંત ગુણ શ્રેણી નિર્જરાની છે કે ભાઈ એની સ્પીડ તો જેટ. ગાંધીજીએ લખ્યું કે આપણે તો અનંત ભવ થશે એવી, પણ કૃપાળુ દેવને તો એક ભવ, કારણ કે એ તો વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહેલો આત્મા છે. વાયુ વેગે ક્યારે પહોંચી જશે ખબર નહીં. તો એવી રીતે એની તારતમ્યતાનો ભેદ પડે, પણ પછી આપણે કદાચ એનું સ્વરૂપ શબ્દથી જાણીએ કે કાલ થઈ ગયું.